પ્રેમ નીતરતો દરિયો એટલે પ્રેમાનંદ સ્વામી. પ્રેમની તાકાતની ઝાંખી કરાવનાર પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. જો કે ભક્તો, ભગવાન સ્વામિનારાયણની ઘેરે તો પ્રેમની પરિભાષાને સમજીને સમજાવી શકે અને જીવનમાં જેને ઉતારી હોય એની ખાણો છે, ખાણો. એક બે ત્રણ ચાર નહીં, ખાણો છે. કોઈ પણ સંત કે કોઈ પણ ભક્ત એનું જીવન કવનમાં જે દ્રષ્ટિ નાખો તો એમ થાય, આહા શું આની સ્થિતિ, શું સ્થિતિ એમ. પછી પ્રેમાનંદ સ્વામી હોય તોય ભલે, ને શતાનંદ સ્વામી હોય તોય ભલે, ને સુવ્રત મુનિ હોય તોય ભલે, અખંડાનંદ સ્વામી હોય તોય ભલે, ગોપાળાનંદ સ્વામી હોય તોય ભલે, ને ગુણાતીતાનંદ સ્વામી હોય તોય ભલે, એ સચ્ચિદાનંદ સ્વામી હોય તોય ભલે, ને સિદ્ધાનંદ સ્વામી હોય તોય ભલે, આપણી થોડી કમનસીબી એ છે આ વાતને આપણે સમજી નથી શકતા. હજુ આપણને પરોક્ષમાં જે પ્રતીતિ છે પ્રત્યક્ષમાં આવતી નથી, એ કમનસીબી છે આ સંપ્રદાયની. આ સંપ્રદાયને આજ 200-200 વર્ષોના વાણા વાઈ ગયા, તેમ છતાંય હજુ પ્રગટના ગુણાનવાદમાં મન ડૂબતું નથી, પરોક્ષમાંથી મન હટતું નથી. એમ હૃદયમાં એવી જડ ગ્રંથિ પડી ગઈ છે કે આપણને પ્રગટના શાસ્ત્રમાં આનંદ ન આવે, એના ચરિત્રો ન ગમે, એમાં મજા ન આવે. કળીથું સ્વામિનારાયણનું ખાન ગુણ કોકના ગાયકો. આપણી પાસે તો નહીં તો દુનિયાની પાસે આ વસ્તુ નથી. તમે બાર દ્રષ્ટિ નાખશો તો એકને માટે એક ગ્રંથ છે, બહુ હશે તો બે હશે, ત્રણ તો કોઈ માટે નથી. જ્યારે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને ઘેરે તો કેટલા સમ્રાટ ગ્રંથો પડ્યા છે, કેટલા સમ્રાટ ગ્રંથો એમ. એક એક ગ્રંથની અંદર કેટલો રસ પડ્યો છે, અને સંપૂર્ણતઃ આ રસ પાછો માયા થકી પર છે. એમાં રાજા રાણીની તો કોઈ વાત જ નથી. સીધો જીવાત્મા પરબ્રહ્મની સાથે જોડાઈ જાય એવી અદભુત ગાથાઓના ઢગલાઓ પડ્યા છે, ઢગલાઓ. તમને કહી રાખું, આ વાતને સમજી રાખજો, જિંદગીમાં ક્યારેય પણ મનોમાં એમ થાય કે આપણે કથા કરાવીએ છીએ, પારણ કરાવીએ છીએ, તો પ્રગટની બહાર નીકળવા પ્રયાસ નહીં કરતા. સત્સંગ જીવન, ભક્ત ચિંતામણી, હરિલા અમૃત, વચનામૃત, શિક્ષાપત્રી, ભાષ્ય, કેટલા ગ્રંથો છે. તે ગ્રંથોની અંદર પ્રેમ નીતિરો છે પ્રગટના ઉપર. અરે ખાલી આપણા નંદ સંતોના કોઈ કથા નહીં, ખાલી મારે કીર્તન વિવેચન. એક એક નંદ સંતોના એક એક પદ એવા છે જેમાં દિવસો વ્યતીત થઈ જાય, દિવસો. પણ ત્યાં સુધી દ્રષ્ટિ પડવી પડે. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી મહારાજ માતુર બનેલા મૂર્તિ, મહારાજના સ્વરૂપમાં ગરકાવ બની અને પોતાની કલમ જ્યારે ઉઠે, એને તો પરમ શાંતિ હતી જ, પરંતુ એ કલમને જે સાંભળે ને એને પરમ શાંતિનો દરિયો જાણે ઓધથી માપ ઉઠવા માંડે એવો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીનો બનેલા આપણે 6 પદ સાંભળ્યા હતા. આવો સાંભળીએ આપણે 7મું પદ.
વાલા તારું રૂપાયનું પર
ચાલતા જાવ મહારાજ ને હૃદય માં
તારું રૂપ અનુપમ ના તાર ચરણ કમળ નું ધન કરો અતિ હે તમારે લો
લે આવો વાલા હે આવો વાલા આવો વાલા આવો વાલા આવો વાલા હે આવો વાલા પ્રેમ સખી રાખું મારા ચીત મારે લોલે
આવો વાલા પ્રેમ સખી નાનાથ રાખું મારા ચીત મારે લોલે
હે વાલા તારું રૂપ અનુપમ નાથ ઉદર શોભા
પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી અદભુત એક એક પદ લખે છે. વાલા તારું રૂપ અનુપમ નાથ ઉદર શોભા ગણી રેલો. કાલ આપણે કીધું તું ને કે સ્વામી અનુપમ શબ્દ બહુ લાવ્યા છે. શું કરે પણ ગો કરે શું બીજું, કારણ કે મૂર્તિ જેવી છે એને માટે અનુપમ સિવાય બીજો કોઈ ઈલાજ નથી આ લેખવા માટે. વાલા તારું રૂપ અનુપમ નાથ, આ જગતમાં ઘણા બધાના રૂપ હશે, વધારે વધારે કામદેવ વધારે રૂપાળો ગણાય છે, પણ મહારાજનું રૂપ કેવું છે? કોટી કામને લજ્જા પમાડે એવું છે. એટલે તો જો ને મહારાજ પ્રગટ થાય ત્યારથી હજારો લોકો મહારાજના સ્વરૂપમાં ખેંચાવા લાગ્યા, મહારાજને જોવે અને મનની વૃત્તિ એમાં નિરોધ પામવા માંડે. હેલાલજીમાં લખ્યું ને, સર્વે રહે છે મુખ સામું જોઈ, કરે નહીં ત્યાં ઘર કામ કોઈ, કહે મળીને જન ઠામ ઠામ, ઘેલું કર્યું આ સૂતે આખું ગામ. ત્યારેથી દોઢ બે વર્ષના હતા, બોલો તો છપ્પૈયા આવશે તમામ ભેગા થઈ જાય ને બસ મહારાજના મુખ અમે જોઈ જ રાખે, જોઈ જ રાખે, જોઈ જ રાખે. એ રૂપને નિહાળતા નિહાળતા થાકતા નથી અને પરસ્પર વાતો કરે. ખબર નહીં આ બાળકમાં શું એવી જાદુ વિદ્યા છે, આ બાળકે આખાય છપ્પૈયાને જાણે ગાંડું કરી મૂક્યું છે. અને રૂપ એવું હશે ત્યારે ગાંડા થયા છે ને, એક બે ત્રણ ગાંડા થયા. તો વિચારો મહારાજ જયારે ગાદી ઉપર બેઠા ને 58માં બેઠા ત્યારે રામાનંદ સ્વામીની પાસે 60 સંતો હતા. કેટલા? 60 સંતો હતા. અને મહારાજ 61-62માં પરમહંસોની દીક્ષા આપી, ઉપદ્રવ જ્યારે અતિ હતો ત્યારે ત્યારે મહારાજની પાસે 500 સાધુ હતા. કેટલા હતા? 500 સાધુ. 58 થી 61માં 3 વર્ષમાં 500 સાધુ. પછી બધા આનો દ્વેષ ન કરે ખોજી મને છે, બે ચાર વાણન તો એમનો રાખી મુકતા છે. 500 થયા, 500-700 હજાર ને પાછા ઉપાડી ગયા હોય ને પરાયણે જોરાવરે. તમારું જોર જબરું છે સમજાણું. જો એવું સ્વામી વાત તમે ક્યાંય ન લખ્યું કે ગ્રહસ્થ 6 મહિના જો સાધુ ભેળો રહે ને તો સાધુ થઈ જાય, આવો શબ્દ નો મૂક્યો. મૂક્યો ક્યાંય એવો? મૂક્યો સાધુ જો 6 મહિના ગ્રહસ્થ ભેળો રહે ને તો એને ગ્રહસ્થ કરી દે. કારણ કે ઈ બાજુનું જોર કોનું છે? માયાનું. ઈ બાજુનું જોર કોનું છે? માયાનું, ઇન્દ્રિયંતો કણ બધા માયાના, દેહ માયાનો, એટલે ખેંચાણ થાય. જ્યારે આ અમાયિક છે એટલે આ વસ્તુ કેવી ખબર છે, નીવાનું પાણી મોભાર લઈ ગયા જેવું છે. ઓલું તો દડી જ જાય ને ભલા માણસો. આવું કઠણ કામ હોવા છતાંય પણ હજારો ને મહારાજ મૂડી નાખ્યા, હજારો ને મૂડી નાખ્યા. એ રૂપ કેટલું બધું અદભુત હશે એમ પ્રેમાનંદ સ્વામી કે મારી પાસે શબ્દો ખલાસ થઈ ગયા, ને તો આવા મહાન કવિરાજ એમ કે મારી પાસે શબ્દો ખલાસ થઈ ગયા. બીજું શું કહું, અનુપમ છે બસ, એને કોઈની ઉપમા આપી હગાય એમ નથી. મહારાજ જેવા તો એક મહારાજ જ છે. અને મહારાજનો પોતાનો મત એવો છે, અમારી જેવા અમે એક જ છીએ, અમારી જેવું બીજું કાંઈ નથી. અંત્યના છેલ્લા વચનામૃતમાં માટે મહારાજ લખ્યું, મહારાજ કે અમને ભજી ભજીને ઘણા અમારા સાધર્મ્ય પણ પામ્યા છે, પણ મહારાજ એવો થવા તો કોઈ સમર્થ નથી. મહારાજો ને એકવાર ભુજમાં બિરાજતા હતા, ને એમાં સંતો ગામડે ફરીને આવ્યા, અદભુતાનંદ સ્વામી મંડળને બધા. એટલે મહારાજ પૂછ્યું, સ્વામી ગામડા ફરોશ? તો કે હા મહારાજ. ગામડામાં સત્સંગ કરાવશ? તો કે હા મહારાજ. અમારી ઓળખાણ કરાવશ? તો કે હા મહારાજ. અમને કેવા કયો છો? તો મહારાજ બીજા અવતાર જેવા વર્ણવીએ છીએ ને એવા કહીએ છીએ. મહારાજ કે સ્વામી ગામડે ફરી ફરીને લોકોનું અપમાન સહન કરી કરીને ગાળ્યો ખાઈ ખાય અને ભૂખ્યા રહી રહીને છેવટે તમારે અમને બીજા અવતાર જેવા જ કહેવા હોય તો ગામડે ફરીને કામ હું જ તમારું, કે અહીં બેઠા રહ્યો ને કે. સમજાય શબ્દો તમને? કઈ કઈ ને પાછું તમારે એ જ કરવાનું જો હોય ને એ જ કહેવાનું હોય તો ગામડે ફરીને કામ શું છે? અને ત્યારે અદભુતાનંદ સ્વામી કે મહારાજ, મહારાજ અંદર તો ઘણો ઉમળકો ચઢે છે, અંદર તો ઘણો ઉમળકો ચઢે છે. તમને જેવા છે એવા કહીએ, સર્વોપરી કહીએ, પણ શું કરીએ? તમે આજ્ઞાની બંધી કરીએ છે, તમારે અમને બીજા અવતાર કરતા મોટા કહેવા જ નહીં. મહારાજ કે સ્વામી સાચું કહીએ? તો કહો મહારાજ. મહારાજ કે હજી કાંઈક સમજણમાં તમારી ફેર લાગે છે, નહીં તો મહારાજ કે સાંભળો, કોઈક માણસ ભોજન કરવા બેહે અને સારું સારું ભોજન, દૂધપાક જમ્યો હોય, ભજીયા જમ્યો હોય, બધું જમ્યો હોય, પણ ઉપરથી બે પતાસા ખાલી મૂળા ના ખાય, બે જ પતાસા મૂળા ના ખાધા હોય, બીજું કેટલું ખાધું હોય તો ઓડકાર આવે ને ત્યારે મૂળા નો જ આવે. મહારાજ કે અમે ગમે એટલી ના પાડીએ, પણ જો તમારા જીવમાં સમ્યક અમારું સ્વરૂપ ઓળખાઈ ગયું હોય તો અમે ના પાડીએ તો તમે રહી હગો નહીં. જો જીવમાં ઘરી ગયું હોય તો આ જો ને, આખા જગતની જગત જીવમાં ઘરી ગયું, જીવ પ્રાણી માત્રને તો સાધુ ના પાડી પાડીને તૂટી જાય. ગ્રામ્ય વાર્તા ન કરવી, જગતની વાતો ન કરવી, કરો સંબંધ. તમે કેટલી વાર કીધું હાલો કેલા ટીવી ન જોવી, કેટલી વાર પ્રતિપાદન થયું, તો તેમ બંધ કરો છો, કારણ કે જીવમાં ઘરી ગઈ. લો આ શિબિરમાં આવ્યા નક્કી કરીને જાઓ, એવું કેટલા છો? લો કરો હશે આંગળી સ્વામી, હવે આજ પછી ટીવી હરામ એમ કરો હશે આંગળી થાવજી સૂર્ય, કેટલા કરશો સૂર્ય? કરો બરાબર કે ટીવી ન જ જોવી? ટીવી એટલે જગતનું, તમે તારા કેસેટ જોજો પછી, નહીં તો એટલે ન કરતા. હલો કરો તો હશે આંગળી ટીવી ન જોયું એટલા જો. તો હજી હજી 40% રિઝલ્ટ છે, હજી ફર્સ્ટ ક્લાસ નથી આવતો, ડિસ્ટ્રિક્ટ ક્લાસ નથી આવતો, હજી કેટલી મહેનત પછી. આ જગત જો ન નીકળે, જેના હૃદયમાં ભગવાન આવી ગયા હોય નીકળે. હે મહારાજ કે સ્વામી હજી કાંક સમજણમાં ફેર છે. અને અદભુતાનંદ સ્વામી ઉભા થયા મહારાજ ને કે મહારાજ એક શબ્દ નહીં બોલશો આજથી, મારા રાજાથી રંગ સુધી બધાને એ જ વાતો કરશું, સ્વામિનારાયણ તો સર્વોપરી છે, સ્વામિનારાયણ તો સર્વોપરી છે. અને સ્વામીનો દેહ રહ્યો ત્યાં સુધી બઘડાટી બોલાવી દીધો સ્વામીએ, હજારો લોકોને લાખો લોકોને સ્વામિનારાયણ એ સર્વોપરી છે એવું જીવમાં ખાલી દીધું કહો. અને આપણે એ જ કરવાનું છો, અમારે એકલા નહીં તમારો હત્યા, આપણે મળીને એ જ કરવાનું છે. જોકે મારાની કૃપાથી થઈ રહ્યું છો, ગયા વર્ષે છે ને અમે ગઢડા હતા, ગઢડા ખબર ને અત્યારે ગઢડા ઉત્સવ હાલતો હતો, એમ એક સ્વામી છે, એ સ્વામી બેઠા બેઠા દર મહિને પત્રિકા બહાર પાડે રાખે, બે ચાર મહિને સ્વામિનારાયણ સર્વોપરી નથી, પાડે જ રાખે. એમાં દિવાળી ઉપર મોટો ઉત્સવ હતો, તેને હું તો પુસ્તક જેવું બહાર પડ્યું, 7-8-10-15 પાનાનું, સ્વામિનારાયણ સર્વોપરી નથી. પછી બરાબર મંદિરે દર્શન નીકળીને મેં પ્રદક્ષિણામાં જતા તે મને મળ્યા, મેં કાંડું પકડ્યું, મેં કહ્યું કે ધંધો છે કે નહીં તમને, મેં કીધું આ શું આદરીશ બધી, સ્વામિનારાયણના રોટલા ખાવ છો ને આ બધી શું કરો છો, મેં કે હું તો કહેવાનું, મેં કીધું હું કહેવાના, બંધ કરો ને કહેવાની, મેં કરતા નહીં આવી બધું ધંધો, બંધ કરો બધું આવું બધું, તો હું તો શાસ્ત્ર પ્રમાણ કહું, કામ છું હું, મેં કીધું શાસ્ત્ર પ્રમાણ કહો, કયું શાસ્ત્ર ના આધાર કહો, તોય માન્યા નહીં, એટલે મેં શું કીધું, મેં કીધું તો કહેજો જાઓ, પણ અમે દાખલો કરી કરી અને લોકોના જીવમાં સ્વામિનારાયણ ઘાલી દેવાના, પછી તમે પોહાઈ કરજો, મેં કોઈ તમારું અડશે નહીં, તો એને એ બોલે હાજી વાંચે તમે, હાજી વાત હું આપું મફતા બધો કોઈ લેતો નથી કે મારું, લેહે નહીં ભલા માણસો, એટલે સાચું કહું છું, આટલાની જવાબદારી નથી, તમારી જવાબદારી છે, કોઈ મુમોક્ષ મેળવો નથી એના જીવમાં સ્વામિનારાયણ ઉતાર્યા નથી, કોઈ મુમોક્ષ મેળવો નથી એના જીવમાં સ્વામિનારાયણ ઉતાર્યા નથી, તમે તારે અમે કહીએ છીએ ને તમે કહેજો, મુમોક્ષ થોડીક વાત સમજાય ને, સ્વામિનારાયણનો શરણાગત થા, સ્વામિનારાયણને સર્વોપરી સમજ, અને ઓલો આગો પાછો થતો ને તો કહી દેજો, તારે તું સ્વામિનારાયણનો આશ્રિત બન, સ્વામિનારાયણને સર્વોપરી સમજ અને ભજન કર, સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી છે, એમાં લગારે અમે જો તને બીજે ભામે ચડાવી દેતા હોય, લગારે ખોટું કહેતા ને તો આખું બ્રહ્માંડ ભાંગે ને, એનું પાપ અમારે માથે તમતાર તમે લેજો જાઓ, અને એ પાપ લાગે ને તો અમારે માથે, સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ છે, અનેક નારાયણના પણ એ સ્વામી છે, એટલે પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી શબ્દ નીકળે, વાહલા તારું રૂપ અનુપમ નાથ ઉદર્શો ભા ગણી રેલો, મારા તમારું રૂપ એટલું બધું અનુપમ છે એનું વર્ણન કેમ કરીને કરું, ઉદર્શો ભા ગણી રેલો, નતર કઈ પેટના વખાણ હાલતા દુનિયા એમ કે મોઢા ના કરે, પેટના વખાણ હોય કે દુનિયામાં, પ્રેમાનંદ સ્વામી પેટના વખાણ કર્યા, બોલો ઉદર્શો ભા ગણી રેલો, મહારાજ તમારું ઉદર પણ એટલું બધું શું હામણું છે, એટલું બધું શું હામણું છે, બસ એને પણ નિરખે રાખીએ, નિરખે રાખીએ, કૃપાનાથ મોઢાને જોઈને સમાધિ થાય એમાં તો શું કેવું, પણ આપનું પેટ જોવે ને, આપનું ઉદર સામે કોઈની દ્રષ્ટિ પડે ને તોય પણ સમાધિ થઈ જાય, કહો મારાના પેટના દર્શન કરે અને સમાધિઓ થઈ જાય, આપણે તો ખબર નહીં શું પૂર્ણ કર્યા હશે, હે એવા શું પુણ્ય કર્યા હશે કે ભગવાન સ્વામિનારાયણ મળ્યા અને એની હા પડી ગઈ, કો હા પડી ગઈ, હે તો હા પડવી મહા કઠણ છે, સ્વપ્નમાં પણ કોઈ દી આ સ્વરૂપની નિષ્ઠામાં સંકલ્પ નથી ઉઠતો, સંકલ્પ કેટલા મોટા ભાગ કહેવાય, પ્રેમાનંદ સ્વામી જો મહાન સંતોએ કરેલો દાખલો ભક્તો, આ ઉપકાર હંમેશા સંતોનો માનજો, એ પ્રેમાનંદ સ્વામી જેવા મહાન વિરલ સંતો કરો દાખલો, નતર આપણને કે આમને સામને મળ્યા તક, એ મહાન બ્રહ્મનિષ્ઠ સંતો કરેલો દાખલો, એની મહેનત કે જેને કારણે આપણા જીવમાં ભગવાન સ્વામિનારાયણ ઉતરી ગયા, હું તો ઘણી વાર કહું છું કે આ બ્રહ્માંડમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા, એણે ઘણું બધું સહન કર્યું, લોકોના માન અપમાન સહન કર્યા, કહો આણંદમાં નીકળ્યા તો લોકોએ કાદવ નાખ્યો, મહારાજે તો સહન કર્યું, પણ મહારાજના સમકાલીન સમયના સંતો તો વલોવાઈ ગયા, વલોવાય, હે ત્યારે આ ભગવાન આપણા જીવમાં ઉતર્યા છે, એમને નથી ઉતર્યા, વલોવાઈ ગયા, લોકોએ માન કર્યા, અપમાન કર્યા, ગાળો દીધી, માર માર્યા, વિચાર કરો માર માર્યા, અતિ જ્યારે ઉપદ્રવ થયો સંતોને, અતિ ઉપદ્રવ જ્યારે થયો ત્યારે મહારાજે સંતોને કહ્યું, તું સંતો તમે એક કામ કરો, હવે ગામડે ફરવા જવાનું બંધ કરો, કારણ કે ઉપદ્રવ બહુ છે, ત્યારે મુક્તાનંદ સ્વામી સભામાં ઉભા થઈને કે કૃપાનાથ કૃપાનાથ, ઉપદ્રવ તો આ દેહને છે, જીવને તો કાંઈ નથી, અને માલિક અમે ગામડે ન ફરીએ અને જીવને આપનું સ્વરૂપ જો ન ઓળખાય તો બિચારાની મુક્તિ કીધી થાય, કૃપાનાથ સહન કરીને પણ અમારે તો ધ્યેય છે આપનું સ્વરૂપ ઓળખાવી દેવું છે, મહારાજ કહે તો સંતો એક કામ કરો, તમે જ્યારે ગામડે ફરો ને તમે તો મોટા મોટા ઝુંડ હોવ છો, ભક્ત ચિંતામણી મહારાજ કે તમે મોટા મોટા ઝુંડ 10-20-25-50 હો હો સંતો હોવ છો સાથે, અને પેલા ઉપદ્રવ કરનારા તો 2-5 માંડ હોય છે કે, અને એ તમને ગાળો દે, તમને માર મારે, તો સંતો તમે માર ન મારો તો કાંઈ નહીં, પણ જરાક આંખ તો લાલ કરજો, તોય તમારે હામું નહીં જોવે. અને એ વખતે સંતોએ હાથ જોડીને કૃપુ કૃપાનાથ કૃપાનાથ, અમથી એમ ન થાય, અમથી એમ ન થાય માલિક. દુષ્ટજનો અસાધુ પોતાની અસાધુતાનો જે ત્યાગ ન કરી શકે તો અમે અમારી સાધુતાનો ત્યાગ કેમ કરીને કરી શકીએ, કેમ કરીને કરી શકીએ. અને ભક્તો આવું આવું જયારે સહન કર્યું, આટલું આટલું જયારે સહન કર્યું ને, ત્યારે આ સત્સંગના પાયા પાતાળ સુધી ઊંડા પેઠા, પાતાળ સુધી ઊંડા પેઠા. ન તો તમે કલ્પના કરો, અત્યારે આ સંપ્રદાય દેશકાળમાંથી પ્રસાર થઈ ગયો છે. દેશકાળમાં આ સંપ્રદાયને દેશકાળની જેટલી થપાટો લાગી છે, જેટલી થપાટો લાગી છે, આવી થપાટ જો બીજા કોઈને લાગી હોત ને તો ગોત્યો ન જડે, ગોત્યો ન જડે. તમે કલ્પના કરો ને, ગામડે ગામડે ચાલુ હતા, ગામડે ગામડે, અહીં કેન્દ્ર, અહીં કેન્દ્ર, અહીં એક નાનકડી થપાટ લાગી તે કેન્દ્ર બધે તાળા લગાઈ ગયા, લાગી ગયા કહો, જરાક થપાટ લાગી ત્યાં એક જ થપાટમાં તાળા લાગી ગયા. જ્યારે આ સંપ્રદાયની કેટલી થપાટો પછી પણ અડીખમ ઊભો છે. અને આ આ પોઝિશન પછી પણ એક વાત બહુ સ્પષ્ટ છે, તેથી કોઠારી સ્વામી કીધું તે વાત બિલકુલ સાચી, હજી કોઈ કંઠી આપવા પાછો નથી આવ્યો. દર મહિને હજારો કંઠીઓ હજી જાય છે, દર મહિને હજારો કંઠીઓ જાય છે, ઓછી નથી થતી. એનું કારણ એ સંતોએ કરેલો અગાધ દાખલો, અગાધ દાખલો જીવના હૃદયમાં બસ જીવનને ઓળખાવી દીધા. પ્રેમાનંદ સ્વામી કે કૃપાનાથ આવનું ઉદાહરણ એમાં ત્રિવળી જોવું સુંદર છેલ આવો ને ઓરા અમ ભણી રહેલો. અમે મહારાજ તમારા ઉદરમાં રહેલી જે ત્રિવળી છે ને એ તો એવી અદભુત શોભા આપે છે, એની સામે જોઉં છું ને ત્યારે મન મારું મોહી જાય છે. આધિ વ્યાધિ ઉપાધિ ત્રણેયને ટાળી નાખે, આધિ વ્યાધિ ઉપાધિ તો બહુ સામાન્ય વાત છે, પણ જન્મ મરણના ફંદને ટાળી નાખે અને જીવાત્માને બદ્ધતા મટાડી દે અને બ્રહ્મરૂપ કરી આપે કૃપાનાથ, એવી આપના ઉદરમાં રહેલી ત્રિવળી એને જ્યારે જોઉં છું ત્યારે મન મોહે છે કૃપાનાથ. પણ આપ હજુ થોડા દૂર હો એમ ભાસે છે, જરા નજીક આવો ને તો ટીકી ટીકી નિરખી નિરખી આપની ત્રિવળી જોઉં અને બસ એની અંદર મનને પરોવી દઉં, કારણ કે હવે મારે જોવા લાગ આપના સિવાય બીજું કાંઈ નથી. એમ અદ્ભુત પહેલી કડી લખી અને પ્રેમાનંદ સ્વામી બીજી કડી બતાવે છે.
વાલા તારી ના ભી નૌતમ રૂપ ઢૂંડી
આરો ના ભી ને
ગોળ છે રે લોલે,
વાલા તારી ના ભી નૌતમ રૂપ ઢૂંડી અતિ ગોળ છે રે લોલે,
વાલા તારી ના ભી નૌતમ રૂપ ઢૂંડી અતિ ગોળ છે રે લોલે,
વાલા તારી ના
વહલા તારી નાભી નૌતમ રૂપ ઊંડી અતિ ગોળ છે રેલો. સમય ઉપરથી નીચે ઉતરી આવ્યા છે. સ્વામી કે મહારાજ આપનું ઉદર એ બહુ અદભુત છે, નાભીની તો વાત જ જવાય દો, મારે નાભી બહુ મોહક હતી. સંપ્રદાયનો પેલો ઇતિહાસ તમને યાદ છે, મહારાજ એકવાર જો ને વડતાલમાં ગોમતીને કાંઠે બેઠા હતા અને એમાં બધા સંતો ગામડે ફરી ફરીને આવ્યા, બ્રહ્માનંદ સ્વામી પણ આવ્યા, સ્વામી દંડવડ કરતા હતા, દંડવડ કરી અને સ્વામી મારીને પગે લાગવા માટે જે ઊંચું મસ્તક કર્યું ને, તે મહારાજનો જે જામો પહેર્યો હતો ને, એમની શાળ જરાક આમ ખસી ગયેલી અને નાભી દેખાતી હતી. અને નાભી જોતા બ્રહ્માનંદ સ્વામી એટલો બધો વાહલ ઉપજ્યો, એટલો બધો વાહલ ઉપજ્યો. સ્વામી દોટ મૂકી, દોટ મૂકીને મહારાજના બે સાથળ ઉપર પોતાના હાથ મૂકી અને ડૂટીએ બકો ભરી લીધો. બોલો, મહારાજ આમ ધક્કો મારીને બ્રહ્માનંદ સ્વામી કે, સ્વામી તમે અમારી ડૂટી યાઠી કરી દીધી. કે શું એ મોહકતા હશે, કલ્પના તો કરું શું એ મોહકતા હશે. ને તો બ્રહ્મ મુનિ જેવા પુરુષ અને ભર સભામાં હજારો માણસની મધ્ય શરીરની શુદ્ધિ ભૂલે, ને તો જેના શરીર ઉપર અડધો અડધો મણ સોનું શોભતું, આવો મહાપુરુષ સત અવધાની એકી સાથે લોકો એને 100 જણા પ્રશ્ન પૂછે અને પ્રશ્ન પૂરા થાય પછી ક્રમશઃ બધાના ઉત્તર આપે, કોઈનો આડોળો ઉત્તર ન થાય, કોઈનો ક્રમ ન તૂટે, આવા મહારથી પુરુષ જગતની લાજ છોડી દઈ દોટ મૂકી અને એ દૂટીને બચી લે બકો ભરે, તમે કલ્પના કરો શું એની અંદર અદભુતતા છે. અદભુતતા ગજબ છે મહારાજ, બાકી ગજબ છે. અનભક્તો, મહારાજની મૂર્તિ અને મહારાજનું સ્વરૂપ, મહારાજનો અવતાર અદભુત અને ગજબ હતો, એવું એક એક જગ્યાએ તમને દેખાય. મહારાજ જયારે ધામમાં જવાને થયા ને ત્યારે શું વિચારતા હતા કોજે, હે શું વિચારતા હતા? મહારાજ વિચાર કરતા હતા કે હું ધામમાં જઈશ પછી અમારા હજારો સંતો ભક્તો મારા વિરહમાં દેહ કેમ ટકાવી શકશે, એની ચિંતા હતી મહારાજ. શેની ચિંતા હતી? આ બધા દેહ કેમ ટકાવશે, એવું કઈ કરતો જાઓ કે જેથી કરીને આ લોકોના શરીર ટકી શકે. જયારે આગલા અવતારોનો વિચાર કરો, એ જયારે જવાની તૈયારી કરતા ત્યારે હું વિચારતા હતા, આ બધા એ મોજુદ છે ને હું કેમ કરીને જાઉં, સમજાય તમને? મારા શું વિચારતા હતા, આ બધાને છોડીને જાઉં કેમ? કારણ કે હું જઈશ તો એકે શરીરની અંદર પ્રાણ ટકાવી નહીં શકે, માટે કોઈ પણ ભોગે આ ટકી જાય એમ કંઈક મારે કરીને જવું જોઈએ. જ્યારે આગળ હું વિચારું કોઈ પણ ભોગે આ બધાને પહેલાં મોકલીને પછી જાઓ એમ, આ બધા પૃથ્વી પર છે અનુભવ્યો જાય તો મારો દાખલો એના પર પાણી ફેરવી દેહે અને અધર્મ પાછો પાથરી દેહે, માટે બધાને મોકલીને પછી જાઓ. અને ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે, સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી મારે મોક્ષનો ધોરી માર્ગ ચાલુ રાખવો છે, હું જો જઈશ તો મારા વિરહમાં બધા દેહ છોડી દેશે, માટે બધા પૃથ્વી પર રહે એવું કઈ ગોઠવીને પછી જાઓ. બસ આટલો ફરક છે. આ ફરકનો તમે વિચાર કરજો બેહી મુંડા ઉતરીને પછી, તો ખબર પડશે શું મહારાજની મોટા. આજ પ્રેમાનંદ સ્વામી એમ કે, વહાલા તારી નાભી નવતમ રૂપ ઊંડી હતી ગોળ છેરેલો. નવતમ એટલે નવીન, તે નાભી કા નવી નહીં હોય, પણ મહારાજ નાભીમાં પણ ખબર નહીં તમે શું જાદુ મૂક્યો છે. જ્યારે જ્યારે જોઈએ, જ્યારે જ્યારે દર્શન કરીએ, ત્યારે જાણે કે નવીન નવી માને નવો નવો આનંદ ઉપજાવવાની રીત બને છે. જ્યારે દર્શન કરીએ ત્યારે એમાંથી આનંદની ઓધથી ઉઠે છે. કૃપાનાથ શું કહીએ, વાલા તારી નાભી નવતમ રૂપ ઊંડી હતી ગોળ છેરેલો. એવી સુંદર ગોળ અને ઊંડી નાભી છે, નતર ઘણા બહાર નીકળી ગયું એમ ડૂટાની જેમ, પણ મહારાજ ઊંડી હતી ગોળ છેરેલો, અદભુત નાભી છે. કટિલંક જોઈને જાદવ રાય કે મરણંગ ચોળ છેરેલો. કટિલંક એટલે કેળનો પાક. મારીની કેળ કેવી હતી? કેશરી. સિંહને લજ્જા પમાડે. સિંહની કેળ કેવી હોય તમને ખબર? માથું તમે જોવો તો મોટું જબર હોય, ડાલા માથું, અને કેળ એકદમ પાતળી હોય, અને ઓરિજિનલ સાવજની નિશાની છે. એમાં પાસે શંકરપણું થયું હોય, એમાં ઓરિજિનલ જે સાવજ હોય એનું માથું હોય, એ ડાલા માથું મોટું હોય, અને એની કેળ એકદમ પાતળી હોય, એકદમ સરસ કેળ તમે જો, એટલો સુહામણો સિંહ સાવજ લાગતો હોય. પણ પ્રેમાનંદ સ્વામી આદિક સંતો તેમ કીધું, કૃપાનાથ આપની કેળ તો કેસરી સિંહને પણ લજ્જા પમાડે એ અદભુત છે. કટિલંગ જોઈને જાદવ રાય કે મનરંગ ચોળ છેરેલો. આ તમારી કેળ જોતા જોતા તો મન એમાં રંગાઈ જાય છે, એની બહાર નથી નીકળી શકતું, એકાકાર બની જાય છે આપની કમર જોતા જોતા. અને ખરેખર કમર પાતળી ની માણા હારો લાગે, અને ધોતી પહેરે ને તો જરાક વ્યવસ્થિત લાગે. અમુક અમુક ને તો ધોતું જ ન રે, આ મેઠું. એક જગ્યાએ દર્શન કરવા ગયા, એક સ્વામી આમ દાદર ઉતરતા હતા, મુંબઈમાં દાદર ઉતરતા હતા. તે દાદર ઉતરતા ઉતરતા જરાક પેટ ખુલ્લું હતું, તે એક પગે ઉતરે ને તે પેટ આમ ત્રણ વાર થડકો ખાય આમ. બોલો, હવે દરજીને જો માપ લેવું તો બે દરજી ભેળા થવા પડે. એક દરજી તો માપ નો લઈ શકે, એક આ બાજુ ઉપર ને એક ઓલી બાજુ ઉપર, તારે માપ લેવાય એટલો ઘેરાવો જબરો કો. પણ પ્રેમાનંદ સ્વામી કે કૃપાનાથ, આપની જે કેળ છે એ તો કેસરી સિંહને લજ્જા પમાડે, જેમાં મારું મન ઓતપ્રોત બની જાય છે, એ જોતા જોતા મનડું જાણે મોહી જાય છે. ભક્તો, બસ મોહવાની જ વાત છે, ગમે ત્યાં મોહે, પણ મારા એકાદ અંગમાં મન મોહી ગયું એટલે કામ થઈ ગયું. મહારાજ, મન મોહન જેદી મોહશે તે દાડે જગતના મોહ માત્ર ટળી જાહે. પણ ભક્તો, આ વાત સમજવી કઠિન છે, આ વાત સમજવી કઠિન છે. જે દાડે મહારાજમાં મોહ થાશે, મહારાજમાં મન જેદી લોભાશે, તે દિવસે આ ભૂમા કઈ વસ્તુ છે એવી જે લોભે જે લોભ્યા પ્રભુમાં એ પોઝિશન નિર્માણ થશે. આ જગતનું કોઈ પદાર્થ ને લોભાવી નહીં હગે. પણ આ વાત આવી કરવી કઠિન છે, એ પોઝિશન વાળાને ઓળખવા કઠિન છે. કાલે એક જણાને ચિઠ્ઠી આવી હતી, કેવું લખ્યું ખબર? અત્યારે તો બરાબર છે, તમે આચાર્યને પક્ષમાં છો, પણ પ્રતિષ્ઠા થયા પછી હું ખાતરી રહો કરી રહ્યો. કઠણ છે બધી. અને પાછું લખ્યું તું એવું કે તમે જાહેરમાં કયો છો, મહારાજ શ્રી આજ્ઞા કરે તેથી અમે નીકળી જઈશું, પણ વિશ્વાસ અમને કેમ બેહે? નીકળી જાય પછી બેહે છે, હમણાં તો બીજો ઈલાજ નથી કઈ. અને ભક્તો, મને એવું લાગે છે કે એમ પૂછનારને ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠાના પાવરની કે ભગવાન સ્વામિનારાયણની મોટપની ખબર નથી. ભલા માણસો, જેને ભગવાન ઓળખાણા હોય, જેને ઓળખાય, ત્યાગી નહીં જેને ઓળખાય, એમ જેને ભગવાન ઓળખાય ને આ એક સરદાર તો હું આવા કરોડો સરદારો એમ તો થૂકી મારે, એમ એમાં હું લેવાનું છે. જેને ભગવાન ઓળખાણા હોય, ક્યાં બંધાય? એમ શું બંધાય? બંધાય તો એક સલુણી મૂર્તિમાં જ બંધાય, બાકી જગતના કોઈ પદાર્થને બાંધી ન શકે. અને જો બંધાય તો સ્વામિનારાયણનો સાધુ ન હોય, આમ એ સ્વામિનારાયણનો સાધુ ન હોય, એને સ્વામિનારાયણની કેફની ખબર ન હોય. શું બંધાય ભલા માણસો? એ મહારાજમાં તમે જુઓ, આ વાત જેને સમજાણી ક્યાં બંધાણા છે કહો. મહારાજ જો ને વડતાલ પધાર્યા હતા, પછી મંદિર પૂરું થઈ ગયું હતું. બ્રહ્માનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો, મહારાજ પધાર્યા છે, સભા મંડપનું કામ બાકી છે, અને અત્યારે બધા સુરતના વડોદરાના બધા ભક્તો ખૂબ આવે છે, શરણ ભેટ ખૂબ આવશે, એને જો રાખી મૂકીએ અહીંયા, એ જો આપણે રાખી લઈએ તો આ સભા મંડપ તૈયાર થઈ જાય. તે સ્વામીએ લઈને એના પાર્ષદને બિહાર દીધો, મહારાજના પાર્ષદની જગ્યાએ. તો બીજાનો સંકલ્પ થઈ ગયો કે મંદિરે કર્યું ને જો સ્વામી બંધાણા, કે બ્રહ્માનંદ સ્વામી બંધાણા, રૂપિયા મળ્યા એક બાજુ લેવા. પણ મહારાજ વાતને જાણી ગયા, તનિકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. મહારાજ જાણી ગયા કે આમાંથી ઘણા બધાના આવા સંકલ્પ થવા મીંડ્યા છે. મહારાજે કીધું બ્રહ્મ મુનિ, હા મહારાજ, તમારે ગઢપુર પધારવાનું છે અને આ મહંત બીજાને હોપી છે. માલિક, હું જોડે લઈ આવું કે સાધુને કહું લઈ આવે? સભામાં બેઠેલાના મોઢા માંગડા મેળ્યા કરવા, કે ઓહો, આપણે તો હું સંકલ્પ કરતા હતા, સ્વામીએ તો કેવો નિર્ધાર કર્યો છે. અને મહારાજ જયારે જવા માટે રવાના થયા, બ્રહ્માનંદ સ્વામી આદિ પાછળ હતા, બધાને પાછળવાનું કીધું, પણ મહારાજ બ્રહ્માનંદ સ્વામી ન કીધું. મહારાજને એ પણ દેખાડવું હતું કે અમારા બ્રહ્મને અમારા વચને હાલી તો નીકળે, પણ હાલી નીકળ્યા પછી પણ એનું અપમાન કરે તો એના મનમાં સંકલ્પ ન થાય. મહારાજ ગામની બારોબાર નીકળ્યા, બધાને પાછોડવાનું કીધું, બ્રહ્માનંદ સ્વામી નો કીધું, અને ગામની બારોબાર દરબારો પાસે ઘોડા, મારેની પાસે ઘોડા માણકી હતી, અને ગામોની બારોબાર નીકળી ગયા. પછી બીજા બધા પાછા વળ્યા, બ્રહ્માનંદ સ્વામી પાછળ ચાલ્યા જતા હતા. મહારાજ દરબારોને કીધું, દરબારો ઉપાડો ઘોડી આવે, અને મહારાજે માણકીને વેગવંતી વહેતી મૂકી, દરબારોએ ઘોડાને વહેતા મૂક્યા. બ્રહ્માનંદ સ્વામી એકલા પાછળ રહી ગયા, બારની પાછળ પાછળ હાલ્યા આવે, પાછળ પાછળ કેટલાય પાછળ લઈ ગયા, અને આંખોમાંથી જળધાર આંસુડાઓની ધારાઓ થાય. કાંઈક મેં ભૂલ કરી મહારાજની આગળ, મેં કાંઈક ભૂલ કરી, કાંઈક ભૂલ કરી. અને મહારાજ સિંજીવાડા પહોંચ્યા. મહારાજ તો હમી હાનના પગ ગયા, બ્રહ્માનંદ સ્વામી તો સિંજીવાડા પહોંચતા પહોંચતા રાતના 2-2:30 વાગ્યા, અને સ્વામી સિંજીવાડે પહોંચ્યા. અને ત્યાં આવતા આવતા સ્વામીને હૃદય ભરાઈ ઉઠ્યું, કાંઈક મારાથી મિસ્ટેક થઈ, મહારાજ મને છોડીને હાલી નીકળ્યા. અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં એક થાંભલીને ટેકે માથું ટેકવીને બહુ રોયા. અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે કૃપાનાથ, અમે તો અધમ છીએ, તું તો ઉદ્ધારક છો કૃપાનાથ, કાંઈક અમારી મિસ્ટેક થઈ તો માફ કર, પડા દાસનો ફરીવાર સ્વીકાર કરે. એમ એક પદ ને બે પદ જ્યાં પૂરા ન થાય, ભગવાન સ્વામિનારાયણ રાતના 2:30 વાગ્યે જાગીને બ્રહ્માનંદ સ્વામીની પાસે જઈને સ્વામીને ઊભા કરીને બાથમાં ઘાલીને બેઠા. બ્રહ્મુનિ બ્રહ્મુનિ, મને તો કોઈ શંકા નથી, પણ બીજાને શંકા હતી કે બ્રહ્મુનિએ મંદિર બાંધ્યું બંધા હે, અને એમાં જો અપમાન થાય તો સત્સંગમાંથી વિમુખ થાય. પણ બ્રહ્મુનિ અમારે બતાવવું હતું કે એક મંદિર તો શું આવા કરોડો મંદિર કદાચ હોય ને, તો અમારા બ્રહ્મુનિ નો બંધાય, અને અને એક બે પાંચ માણસની વચ્ચે તો શું, પણ લાખો માણસની મધ્યે બ્રહ્મમુનિનું અપમાન કર્યું હોય ને તો અને સંકલ્પનો તમારે દુનિયાને દેખાડવો હતો. એમ જેને ભગવાન ઓળખાય, ભક્તો ભગવાન ઓળખાય, તમારું કહું છું, તમને ભગવાન જો ઓળખાય જેમ છે એમ, તો બંધન ન થાય. વ્યવહાર તો કરવો પડે, એમ કરવો પડે. ગ્રહસ્થ હોવ, ગ્રહસ્થ હોય તો દીકરો યુવાન થાય, ગમે એટલો વૈરાગ્ય હોય તો પરણાવવો જ પડે. હે, એનો મતલબ એમ નથી દીકરો પરણાવ્યો એટલે પછી એને રાગ છે, અને દીકરો જેથી પ્રણાવ જાય ને તેથી કપડાં સરખા પહેરવા પડે, તેથી કંઈ થીગડું મારીને થોડું જવાય, પણ એવો વિચાર ન કરાય તાલ પાડ્યો એમ, એ તો ફરજમાં આવે છે. બાકી જેને ભગવાન ઓળખાય જગતમાં કોઈ જગ્યાએ બંધાય નહીં. આ તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી જેવા મહાન બ્રહ્મનિષ્ઠ સંતો, એને લેશ માત્ર કોઈ જગ્યાએ બંધન નથી. કૃપાનાથ કૃપાનાથ, કટેલક જોઈને જાદવ રાય કે મનગ ચોળ છેરેલો. અહીં જાદવરાય શબ્દ મૂક્યો, એક દી પ્રશ્ન આવ્યો હતો ને કે જાદવરાય છે ને જે ધર્મ કુંવર કરવો કે નહીં. ભક્તો પ્રેમાનંદ સ્વામી જાદવરાય શબ્દ મૂક્યો, પરોક્ષ ભાવથી મૂક્યો છે, પણ જ્યારે તમે વિચારણા કરો ને ત્યારે ધર્મ કુંવરને શબ્દ ફેરફાર ન કરવો, શબ્દ એનો રહેવા દેવો. હૃદયમાં સંકલ્પ ધર્મ કુંવર નો કરો, આ શબ્દ મારા ધર્મ કુંવર લાડીલા ઘનશ્યામ માટે વપરાયેલો છે. નંદ સંતોએ લખેલો કોઈ પણ શબ્દ, એ શબ્દમાં લેશ માત્ર ફેરફાર કરવો નહીં, કારણ કે તમે આવો ફેરફાર કરશો તો બીજા બીજો ફેરફાર કરશે, તમે અહીં ફેરફાર કરશો તો બીજા કાલ હવારે ઉઠી અને એવો ફેરફાર કરશે જ્યાં સર્વોપરિતા દેખાશે ને ત્યાં લીટો મારી દેહ. હા, એ શબ્દના અર્થને સમજવા પ્રયાસ કરાય, ભલે પરોક્ષ ભાવથી લખ્યો પણ એ તો પ્રત્યક્ષ મારા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ માટે લખાયો છે. બે કડી પૂર્ણ કરી અદ્ભુત ત્રીજી કડી પ્રેમા સખી પ્રેમાનંદ સ્વામી લખી રહ્યા છે.
વાલા તારી જંઘા જુગલની શોભા કે મન માં જોઈ રહું રે લોલે,
વાલા તારી જંઘા જુગલની શોભા કે મન માં જોઈ રહું રે લોલે,
હે વાલા તારી જંઘા જુગલની શોભા કે મન માં જોઈ રહું રે લોલે,
વાલા તારી જંઘા જુગલની શોભા કે મન માં જોઈ રહું રે લોલે,
હે વાલા નિત્ય નિરખું પીંડી ને પાણી કોઈ ને નવ વાલા તારું રૂપાયનું
વાલા તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહો રેલો. જંગા કોને કહેવાય? હરિભક્તોને કેટલાને ખબર? ઉશાંગળી કરો તો જંગા કોને કહેવાય? મોટા ભાગના બધા થાપ ખાઈ જવાના. તમે જોજો હમણાં જયારે જંગાનો અર્થ કરું ત્યારે 2% જ હાચા પડવાનું. પછી કહેજો ફરતા નહીં તમે. હો પછી હું કહું તમે આ ધારીથી આધારિત ઉશાંગળી કરો ત્યારે હકીકત તમે ઈ જ ધાર્યો એટલા ઉશાંગળી કરજો, અને બીજી ધાર્યો નહીં બધા કરતા નહીં. જંગા એટલે ગોઠણ અને ઘૂંટી વચ્ચેનો જે ભાગ, એમાં આ પડખેના બે જે ભાગ, આને જંગા કહેવાય. ઉશાંગળી કરો તો કેટલા ઈ ધારીથી જોઈ લો 0. તમે આ ભાગ ધાર્યો હતો ને? હા, મને ખબર હતી તમારી. ગોઠણ અને ઘૂંટી વચ્ચેનો જે આ ભાગ છે એને જંગા ભાગ કહેવાય. અદભુત પ્રેમાનંદ સ્વામી કે વાલા તારે જંગા જુગલની શોભા મનમાં જોઈ રહો રેલો. જુગલ એટલે બે, એટલે બે પગની. હો એમ સમજવું, એકમાં બે બે જંગાની જ. પછી મહારાજ આપનો જે જંગાનો ભાગ છે એટલો બધો અદભુત છે. વાલા તારી જંગા જુગલની શોભા એ પણ શોભે છે. મારા છે ને ક્યારેક ક્યારેક બહુ દિવ્યતા દેખાડતા. કોઈ ભક્તો મારાને પગ દાબતા ને, ત્યાં તો નળો ને હાટકીનું બધું હોય ને, તો ક્યારેક ક્યારેક મહારાજ એવું કરે એવું કરે, ઓલો પગ દબાવતો ને તો હાટક્યું જ ન હોય અંદર. બોલો, ઠામકું હાટક્યું ન હોય. ઓલા ભગત કોણ વળ દેવા મીડે તાથના? હે, ખેંગાર ભગત. જો ને આ ખેંગાર ભગત. મહારાજ કે દાબો તો ખેંગાર ભગત, તે ખેંગાર ભગત હાથ દાબતા હતા મારાને. મહારાજ કે આમાં કઈ બરાબર અસર નથી થતી, કે જરાક વધારે દાબો ને તે ખૂબ મહેનત. કે મહારાજ કે હજી અસર નથી, એક કામ કરો વળ દો કે હાથને. તે ખેંગાર ભગત કે મહારાજ હાથને વળ દો ને. મહારાજ કે દો ને તમ તાર અમે કહીએ છીએ ને કે અમે ખેંગાર ભગત વળ મેળે દેવા. તે રૂમાલ ને જેમ વળ દેવા, હાથને વળ મેળે દેવા. ખ્યાંગાર ભગત તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો, હાટક્યું જ ન મળે. કારણ કે દિવ્ય તનુ છે ને એ ધારે તો મનુષ્ય તન ધારણ કરીને બિલકુલ મનુષ્યની માફક પણ વર્તી શકે, અને ધારે તો અલૌકિકતા પણ દેખાડી શકે. નોર્મલ પાસે હાટક્યું બધું હોય, નહીં તો અસ્થિ અત્યારે છે એ ક્યાંથી આવે? વિદ્યમાન અસ્થિ દર્શન થાય છે ને. પણ દિવ્યતા દેખાડી હોય ત્યારે એ સ્વરૂપમાં મહારાજ એ સ્વરૂપમાં એવી દિવ્યતા દેખાડે કે હાટક્યું જ ન હોય. મહારાજની અદભુત જંગા છે. ભક્તો તિલચિન તમે જો શીખી જાઓ ને તો તમને એક એક અંગમાં ધારવાની મજા બહુ આવે. એક એક અંગને ધારવાની મજા બહુ આવે. જમણા પગની ઘૂંટીથી 5 તસ ઉપર 1 તિલ છે. જમણા સાથળની બાહલી કોર એક ખાપાનું ચિહ્ન છે. ડાબા પગની ઘૂંટીથી 5 તસ ઉપર એક મોટો તિલ છે. એના ઉપર એક બીજો નાનો તિલ છે. ગોઠણની બાહલી કોર એક ચિહ્ન છે. કેવો આનંદ આવે કહોજી. મન ચગડોળે ચડે ને કઈક સંકલ્પ વિકલ્પના, ત્યારે તિલચિનનો પાઠ શરૂ કરી દેવાનો. કારણ કે મનને સંકલ્પ વિકલ્પ થાય છે, એ હવે એને તમે રોકવા જાઓ સીધું તો રોકાય એમ નથી. હવે એને સંકલ્પ વિકલ્પ જ કરવા છે. એને હવે સંકલ્પ વિકલ્પ જ કરવા છે. મહારાજ કીધું ને, મહારાજ કે જયારે સંકલ્પ વિકલ્પ થાય ત્યારે ધ્યાન ન કરવું, રજોગુણ વર્તો ત્યારે ધ્યાન ન કરવું. હવે તમે જો ધ્યાન કરવા જાવ, ધ્યાન નહીં થાય, એને સંકલ્પ જ કરવા છે મને, તો કરવા દો, પણ ફેરફાર કરે નાખો. એ જે સંકલ્પ કરે છે એ સંકલ્પમાં જ પાછો વળે ને બીજા સંકલ્પ છડાવી દેવાને. એ જગતના સંકલ્પ વિકલ્પ કરે છે ને તે તમે તિલચિનને ધારશો ને તે સંકલ્પ કરાવીને ધરાય નહીં. અહીંથી અહીં જવું, અહીંથી અહીં જવું, અહીંથી અહીં જવું, એટલે એ પછી લાઈન શરૂ થઈ જાય. ઉલું મૂકે છે, આ શરૂ થઈ જાય. અને એમ તિલચિન ધારતા ધારતા ગમે તેમ તોય પણ જાણતા ખાય કે અજાણતે ખાય, પણ હાકરનો ગાંગડો તો મોઢામાં જ ગળો જ લાગે ને. એ મહારાજની તો અદભુત દિવ્ય મૂર્તિ છે. જીવાત્મા સંકલ્પ કરતા કરતા ધારે, ગમે તે રીતે ધારે, પરંતુ પરમ સુખની ઉપજાવનારી તો છે જ. એટલે તિલચિનને ધારતા ધારતા બહુ આનંદ ઉપજવા મળશે, અને પછી રજોગુણમાંથી સત્વગુણમાં જતો રહેશે, સંકલ્પ વિરામ પામવા મળશે. અને એમ કરતા કરતા સંકલ્પ વિરામ પામી જાય, પછી મહારાજના મુખારવિંદને જોતા જોતા બસ ધ્યાનમાં લાગી જાઓ. એટલે તિલચિન તો કરો. અને ભક્તો ખરેખર મહારાજની મૂર્તિના ધ્યાનમાં બહુ મોટો આનંદ છે, બહુ મોટો આનંદ છે, બહુ મોટું સુખ છે. એ તો જગતના સુખ જ આપણે ચાખ્યા છે એટલે આ સુખની ખબર નથી, ગમ નથી, બાકી બહુ મોટું સુખ છે. પેલા રામાનુજ સ્વામી ખબર બહુ ધ્યાની હતા. બીજી ત્રીજી વાતો બહુ ન આવડે, પણ કોઈ મુમુક્ષ એની પાસે આવે ને ત્યારે સ્વામી એટલું જ કહેતા, ભજન કરજો અને ધ્યાન કરજો, કે બહુ સુખ આવશે, બહુ આનંદ થાય એમ કહી એનું હાથ પકડીને પોતાની છાતી પર મૂકે. અને હું કહે સ્વામી કે જો ભજનને ધ્યાન કરશો ને તો આવું ટાઢું થાય એમ કહીને જ્યાં પોતાની છાતી પર હાથ મુકાવે ને તો જાણે બરફના ગાંગડા ઉપર હાથ મૂક્યો હોય ને એટલી છાતી ઠંડી હોય, એટલી ટાઢી હોય. ધ્યાન ભજનનું ફળતો છે જ ને, ફળતો છે જ ને. અને તમને કહું, ભગવાનનો ભગત ધારે ને તો ધ્યાને કરી શકે ને ભજને કરી શકે, એમ કરી જ શકે, 110% કરી શકે. ગ્રહસ્થમાં કદાચ 40-50% રિઝલ્ટ આવે, પણ ત્યાગીમાં તો 100% રિઝલ્ટ આવી શકે, 100%. બહુ સાચું કહું. સાધુ ધારે તો ભજનમાં 15 દિવસ નહીં, મહિનો નહીં, 2 મહિના નહીં, 6 મહિના નહીં, વર્ષની આખી જિંદગી બેસી શકે. બોલો, સાધુને કહો એમ કે ભજનમાં બેસી જા તો એ આખી જિંદગી બેસી શકે. એક રૂમમાં 10x10 ની કુટિયામાં સાધુ આખી જિંદગી પાર પાડી શકે, ભગવાનના અવલંબને કરીને પાડી શકે. અને કક્ષા પ્રાપ્ત ન થાય તો એને હું સાધુ છું એની ખબર જ નથી, એને હું સાધુ છે એની ખબર નથી. બાકી સાધુને આ પોઝિશન આવી શકે, લાવી શકે, કારણ કે મૂર્તિનું સુખ જ એવું છે, એને મૂકીને બહાર નીકળવાનું મન જ ન થાય. એ સમય દેખાડશે, એ સુખ એવું છે, અદભુત છે. એટલે બહુ અદભુત પ્રેમાનંદ સમય એક એક વાત લખી રહ્યા છે. તો ભક્તો તિલચિન ધારતા 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 મારના મુખારવિંદની અંદર પછી મન જ્યારે સ્થિર થાય ને ત્યારે એકાકાર થઈ જાવ, એકાકાર થઈ જાવ, એમાં બહુ અદભુત સુખ છે. અને હાવ આખી જિંદગી ખુલ્લી આંખે બાર દ્રષ્ટિથી જિંદગી જીવવી નહીં, કાંઈક અંતરદૃષ્ટિ કરતા શીખવું, એમ કાંઈક અંતરદૃષ્ટિ કરતા શીખવું. અંદરમાં જે સુખ ભર્યું છે એ ખજાને આપણને ખબર નથી, એટલે બાર બધે ફાફા મારીએ છીએ, બાર બધે ફાફા મારીએ છીએ. જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ન્યા ગોતો તો હાથમાં આવે. હવે સરદારમાં મોબાઈલ ખોવાયો હોય ને તમે પછી રાજકોટમાં જઈને ગોતો ક્યાં જ ચડે, ચડે એમાં આપણું સુખ અંદર ખોવાયેલું છે. આપણે બહાર ફાફા મારીએ છીએ, સારું ખાઈ લો તો સુખ આવે, સારું કંઈક જોઈ લો ટીવી તો સુખ આવે, પેપર વાંચી લો તો સુખ આવે, ભલામણા નથી સુખ આવતા હશે. એમાં છે જ નહીં સુખનો લેસ તો આવે ક્યાંથી કહો. લાખમણ રેતીને દળી નાખે અને પછી આશા રાખે કે આમાં 2-4 કિલો તેલ નીકળશે, તેલની મોંઘાઈ બહુ છે, આ રેતીમાં જ કાઢી નીકળે, એક ટીપું તેલ ન નીકળે, ટીપું તેલ નથી ને ક્યાંથી નીકળે, કોણ હોય તો નીકળે. ભલે ફોફા જેવી હાવ કરમાઈ ગયેલા દાણા વાળી માંડી હોય એને તમે ઘણી નાખો ને તો નીકળે, હજુ ભલે ઓછું નીકળે પણ નીકળે, કારણ કે એમાં છે એટલે નીકળે, પણ રેતીમાં જ ક્યાંથી નીકળે. જગત આખું રેતી જેવું છે, એમાંથી સુખની આશા રાખીને મંડીએ ક્યાંથી નીકળે કહો છે. માટે મહારાજમાં મંડો, બસ મહારાજમાં મંડો, મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈ જાઓ, બસ હું મારો મહારાજ, હું મારો મહારાજ, હું મારો મહારાજ. અને ભક્તો આ કક્ષા જ્યારે પ્રાપ્ત થશે ત્યારે હર્ષ અને શોક બેયમાંથી બહાર નીકળાશે, બેયમાંથી બહાર નીકળાશે, બહુ આનંદ આવશે. કેમ સમય જશે એનું અનુસંધાન નહીં રહે, સમય કેમ ગરકાવ થયો એનું પણ ખ્યાલ નહીં રહે, કારણ કે મૂર્તિ એવી છે. વહલા તારા નખની અરુણતા જોઈ પ્રેમાનંદ સ્વામી અદભુત વાત લખે, વહલા તારી જંગા જુગલની શોભા મનમાં જોઈ રહો રે લોલ, વહલા નિત્ય નિરખું પિંડ ને પાણી કોઈને નવ કહું રે લોલ. આ વાત હકીકત આમ છે લો, આ વાત કહેવાની વાત જ નથી, આ વાતનો વિષય જ નથી, આ વાતનો વિષય જ નથી, આ તો અનુભવવાનો વિષય છે, અનુભવવાનો વિષય છે, આ કઈ વાત કરવાનો વિષય નથી. અને વાતે કરીને સમજાય એમ નથી, વાતે કરીને આ વાત સમજાય એમ પણ નથી, અનુભવાય તે દાડે સમજાય એમ છે, જે દાડે અનુભૂતિ કરાય તે દાડે સમજાય એમ છે. બસ અનુભૂતિ કર્યા જેવો વિષય છે. પ્રેમાનંદ સ્વામી કે વાલા નિત્ય નિરખું પીંડે ને પાણી કોઈને નવ કહો રે લો. મહારાજ આપની પીંડી ને પાણી નિરખતા એ કોઈ ન કહો એમ નહીં, હું ન કહું એમાંથી મને જે આનંદ આવે છે. યાદ રાખજો, પીંડી ને પાણી કોઈ ન કહો એમ નથી સ્વામી કહેતા. વાલા નિત્ય નિરખું પીંડ ને પાણી કોઈને નવ કહું રે લોલ, અંતર્ગત ગર્ભમાં સ્વામી એવું કંઈક સમજાવવા માગે છે કે પીંડ ને પાણી નિરખતા નિરખતા જે આનંદની અનુભૂતિ થાય છે એ કોઈને નહીં કહું, કારણ કે એટલો મને ટાઈમ નથી મળતો કે કોઈને હું કહું એમ. એમાં એટલો બધો આનંદ, એટલો બધો આનંદ આવે છે કે એવો મને સમય હવે નથી રહેતો હું કોઈને એનું વર્ણન કરું, કોઈને નવ કહું રે લોલ. એ અદભુત મહારાજનું સુખ છે, અદભુત. ભક્તો હાવ સાચું કહું, આપણે બધા છે ને વ્યવહાર પ્રધાન બહુ થઈ ગયા, થોડો ઘણો અમારે માથે આવો ને તમારે માથે આવો, અને પ્રવૃત્તિની વ્યવહાર તો બાધક જ છે, ગાંઠ વાળજવામાંથી પાછું વળવું છે. બીજા નંબરમાં જેને ખરેખર મહારાજનું સુખ જોતું હોય એને જગતના તાન ભેળવું, પોતાનું તાન ભેળવું નહીં એમ, અને જગતના તાન બાજુ જરાક તાન ભળવા જાય ને એટલે તરત આત્મવિચાર કરવો. શું કરવો ખબર? વિચાર એવો કરવો, માનો કું મહેનત કરું, મોટો જરૂર થાવ, હે મોટો જરૂર થાવ, પણ હું એવડો મોટો થયા પછી શું કોઈ મારા કરતાં મોટો નહીં હોય, હે મારા કરતાં મોટો નહીં હોય, હોય જ. હું ગમે એટલું કરું તો મારા કરતાં મોટો હશે ને મારા કરતાં મોટો બીજો દેખાય ત્યાં સુધી દુઃખ ટળવાનું જ નથી, એ દુઃખ રહેવાનું. તમે ગ્રહસ્થ છો, માનો તમારી પાસે 50 લાખ રૂપિયા છે ને કોઈ પાડોશીની પાસે 5 કરોડ છે ને તમને સંકલ્પ થાય એને જેવો ધંધો કરીને 5 કરોડ માનો થઈ જાય તો 25 કરોડ વાળો નહીં નડે તમને, હે નહીં નડે. આ રિલાયન્સ વાળો આખા ભારતમાં ભમી ગયો તે હજી એની કરતાં કોઈ મોટાનો એને સંકલ્પ નહીં હોય, હે નહીં હોય એને કે એના કરતાં ઓવરટેક કરું, તે ઓવરટેક કરશે તો ટાઈમ નહીં થઈ જાય. હું કહો તમે એનો એન્ડ જ નથી, એનો એન્ડ નથી. કાંઈક પોતા કરતા મોટો હશે ને જોઈને મનમાં એમ થાય છે એવો થાવ ત્યાં તો એના કરતા મોટો મળશે એમ. માટે મોટપના સંકલ્પ માત્ર પડતા મૂકો, બસ મારો મહારાજ જેમ રાખે તેમ રહેવું, બાકી ધારીએ તો બધું થાય, શું ન થાય કહો. આપણે ધારીએ કે આપણે અક્ષરધામ ખડું કરું ન કરીએ, આ લોકનું ઓલું નહીં કરી શકીએ, પણ એમાં પડાય અને એમાં પડો તો આ રહી જાય, સમજાણું. બાકી ધારે તો આપણે 10 વર્ષ બોલો અક્ષરધામ ખડું કરી દી, પણ એમાં પડાય નહીં, આ રહી જાય. અને આપણે ગમે એટલા મોટા થાય આપણા કરતા કોઈક મોટો મળે એના કરતા ભલા માણસો એવા મોટા થાય દુનિયામાં પાછળ દોડી દોડી ટૂંટી મરત કોઈ આંબી ન હગે એવા મોટા ન થઈ, હે. અને એવી મોટપ કઈ છે? મહારાજની. મહારાજમાં લાગી જાઓ દુનિયાની કોઈ તાકાત નથી કે આંબી હગે એમ, કોઈ તાકાત નથી, બસ એમાં લાગી જાઓ. અને એમાં જીદી લાગશું ને તે દાડે એ આનંદ કાંઈક ન્યારો હશે, ન્યારો હશે. નતર તો આમાંથી કૂટણામાંથી કોઈ નિવડો નિથ્યો થવાનો નથી એમ. અને આ કૂટણામાં જ્યાં હું દેશે ત્યારે કૂટણામાં તો સુખ ને દુઃખ જ હોય ને, બે દંદુ આરે જ આલે, કૃતકૃત્ય પણ તો કોઈ દી ન થાય, કોઈ દી ન થાય. માટે તમને કહી રાખું, સહજ ધંધા બિઝનેસ કરતા બરાબર મારે નીચા પ્રમાણે જેમ હાલે એમ, પરંતુ કોઈ નિશાન નહીં બનાવી દેતા કોઈનું કે પહેલાના બંગલા જેવો જ બંગલો કરવો છે અને પહેલાની ફેક્ટરી જેવી જ ફેક્ટરી કરવી છે, એ ન કરું તો મારું નામ આ નહીં એમ, મારું નામ કાંજી નહીં. તે કાંજી પછી કાંજી સુધી નહીં પોગી હગે, એવા બધા સંકલ્પ બંધ કરી જ મંડી પડો પાસામાં, આમાં મંડી પડો. પ્રેમાનંદ સ્વામીના શબ્દો વિચારો, વાહલા નિત્ય નિરખું પીંડ ને પાણી કોઈને નવ કહો રે લો. છેલ્લી કડી પણ સ્વામી બોધભૂત લખ્યા છે.
વાલા તારા ચરણ કમળ નું ધ્યાન ધરું અતિ હેત મારે લો,
વાલા તારા ચરણ કમળ નું ધ્યાન ધરું.
વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરું અતિ હેત મારેલો. સ્વામી કે મહારાજ, તમારા ચરણારવિંદનું ધ્યાન કરો. પણ ભક્તો, ધ્યાન જેને કરવું એની પોઝિશન પણ સ્વામી બતાવી દીધી. ધરું અતિ હેત મારેલો, ભગવાનમાં હેત થયા વિને આ ધ્યાન કોઈ દી ન થાય. સમજાય? જ્યારે એ સ્વરૂપમાં હેત થાય ને ત્યારે ધ્યાન થાય. ભલા માણસો જ્યાં હેત હોય ને વિના દાખલે ધ્યાન થાય જ છે ને, અને તમે બધા ધ્યાની જ છો ને? નથી ધ્યાની? અખંડ ધ્યાન ચાલુ છે, નથી ચાલુ? નથી ચાલુ? આ કદાચ સભા મંડળમાં બેઠા એટલે હમણાં ભૂલાઈ ગયું. ભલે જ્યાં હેત હોય ત્યાં જ ધ્યાન થાય. એટલે હેત તો જીવાત્માને લાગેલું જ છે, પરંતુ સ્થાન બદલવાની જરૂર છે. જ્યાં હેત છે એ મિથ્યા જગ્યાએ લાગેલો છે, ત્યાંથી ઉખેડીને પરમાત્મામાં હેત જો થઈ જાય તો ધ્યાન તો આપોઆપ થવા માંડે. હેત કરવું પડે, એના માટે દાખલો કરવો પડે. એટલે ખોટામાં ઉખેડવું પડે, હાચામાં ચોંટાડવું પડે, દાખલો કરવો પડે. દાખલો કરો ને તો ધ્યાન થાય. દાખલો કર્યા વિના શક્ય? દાખલો કર્યા વિના તમારે જ ન થાય. આ મુંડાઈને બેઠા ને સાધુ, એને ન થાય. ધ્યાન કર્યા, દાખલો કર્યા વિના. સમજાય? એવું નથી કાંઈ સંસાર છોડ્યો એટલે ધ્યાન થવા માંડે. એને દાખલો કરવો પડે, એને મહેનત કરવી પડે, એમાંથી એને ઉખેડવું પડે, ત્યારે ધ્યાન થાય. ન તો ધ્યાન ન થાય. હેત બંધાવવું પડે પરમાત્મામાં. હેત ભગવાનમાં હેત જયારે બંધાય ત્યારે ધ્યાન થાય. ન તો ઊંઘી જાય, અને કા તો સંકલ્પમાં ચડી જાય. ધ્યાન તો તેદી થાય જેથી હેત થાય. અને કોઈ એમ કે મને ભગવાનમાં હેત બહુ જ, પણ ધ્યાન નથી થતું, તો હજી હેતમાં કઈક ફેર છે. હજી તારું મન તને દગો દે છે, હજી મન તારી સાથે રમત રમે છે. તને હેત નથી જોજે, ભ્રમણામાં રહીશ નહીં. તું જે ભ્રમણામાં છો, હેત નથી. હેત હોય તો ધ્યાન થાય હજી, અને હેત નથી તો મહિમામાં હજુ ફેર છે. તું એમ માનશો કે મને સર્વોપરી નિષ્ઠા છે, પણ યાદ રાખ, હજી ભ્રમણામાં છો, હજુ સમ્યક સર્વોપરી નિષ્ઠા નથી. સમ્યક નિષ્ઠા થાય, સમ્યક મહિમા સમજાય તો અવશ્ય મેવ હેત થાય, અને હેત થાય તો ધ્યાન થાય. માટે બરાબર યાદ રાખજો, ધ્યાન જેને કરવું એને નિષ્ઠાનો પાયો મજબૂત કરવો પડશે. નિષ્ઠાનો પાયો મજબૂત થાય ત્યારે એમાં ચિત્ત ચોટશે, એમાં હેત થાય. હેત થાય ને પછી ધ્યાન કરવું નહીં પડે, થાવા માંડશે, થાવા માંડશે. નવરાત થશો એટલે તરત મનમાં ત્યાં શું કામ છે, લાયન ધ્યાનમાં બેહું, ઊંડું ઉતરી જવા, ઊંડું ઉતરી જવા હે. જેમ ઉજાગરો થયો ને ન વીંચવી તો આ કેમ વીંચાવા માંડે છે, એમ ધ્યાન નહીં કરવું તો થવા મળશે ઓટોમેટિક. એમ થાય હું ખોટો બેઠો છું, આંખી વીંચીને ભગવાનને અંબેરીને એમ અંદરથી કોઈ કહેવા માંડશે, અંદરથી કહેવા માંડશે. અને એ ધ્યાન છે સબીજ ધ્યાન બની જાય, એને પછી કોઈ ટાળ્યું ટળાવી હકશે નહીં. પ્રેમાનંદ સ્વામી બહુ અદભુત વાત લખે, સ્વામી કહે કે મહારાજ મને તમારા ચરણારવિંદનું ધ્યાન થાય છે. અને સ્વામીને ધ્યાન થાય છે એ ખોટી વાત નથી, એમાં દમ કપટ નથી, કારણ કે સ્વામી ક્લિયરિટી કરી છે, ધરુવતી હેત મારેલો મને એટલા માટે ધ્યાન થાય છે, વતી હેત લગાડી પ્રેમ લગાડીને એમાં લાગ્યો છું. વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરુવતી હેત મારેલો. મહારાજના ચરણારવિંદમાં 12 ચિહ્ન છે એ ખબર હોય એટલે ઉશાંગ કરો તો કોઈને જ ખબર તો 18 છે. હવે કરો તું શાંગળી કરો, 18 છે આપણે એમાં આપણો સહમત. હાલો કેટલા સહમત છો? 1 2 3 4 5 6 7 8 9 10 11 સાડા 10 છે, એને અડધી કરીશ આપણે કી 18 છે. 16 વાળા કેટલા છો? હાલો ઉશાંગળી કરો તો. એટલે એનો મતલબ એમ થયો કે તમે ધ્યાનથી જે ચિહ્નો સંભાળતા નથી, નેત્ર 18 છે. તમને ખબર છે ડાબા પગના ફણામાં બે શામ ચિહ્ન છે, કેટલા થયા? થઈ ગયા 18. એમ ત્યારે હવે કેટલાને ખબર છે 18 છે? ઉશાંગળ કરો તો. 16 ને 2 18 હજી નથી ખબર તો તમે સાંભળો છો કે નથી સાંભળતા? બે માં 9 9 છે, જમણામાં 9 છે, ડાબામાં 9 છે, 7 તો કમ્પ્લીટ છે. કયા કયા? અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, ત્રિકોણ, મીન, કેટલા થયા? 6 ગણ્યા મેં. ક્યુ રહી ગયું? કળશ. તે 7 અને 2 ફણામાં કેટલા થયા? 7 ને 2 9, ડાબામાં 9, જમણામાં કેટલા થયા? 18. 18 ની જેને ખબર હોય આંગળી કરો તો. હજી નથી પૂરી કરતા, બોલો. મને એમ લાગે છે કે બધાને આળસ લાગે છે, સમજાણું, એટલે નથી કરતા લાગતા. આળસ ચડે છે ઉશાંગળી કરતા? કાંઈ નહીં, આળસ દ્રષ્ટાંત દ્રષ્ટાંત આપણે કશું આપવું નથી. પણ 18 છે, 16 ચિહ્ન પ્લસ 2 બીજા ચિહ્ન, 18 ચિહ્ન છે. એ બધાને ગોખી રાખવા, ગોખી રાખવા, એક એક ચિહ્ન એની મહત્વતા સમજવી. પૂજ્ય કોઠારી સ્વામીને બે છે ને, પૂજ્યો સ્વામી આ 16 ચિહ્ન છે અલગ અલગની મહત્વતા કહો, આને આ મહત્વતા છે, આની આજની કાલ પૂછજો. જો ક્યાંય છે એ કે હું તો કહું છું પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અમે કીધું સોવાર, તમે સાંભળ્યું સોવાર, પણ ટાઈમે બધું ફોક. આજ ફરીને પૂછજો પાછા, હો, એક એક અલગ અલગ ચિહ્નની શું મહત્વતા છે એને શીખી રાખજો, જીવમાં ઉતારજો. વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરુવતી હેત મારે લોલ, આવો વાહલા પ્રેમ સખીના નાથ. આવો વાહલા, વાહલા શબ્દ કઈ સામાન્ય નથી, શબ્દ ભૂગા કાઢે એવો શબ્દ છે, અતિશય અંદરથી ઉર્મીની સાથે નીકળેલો શબ્દ છે. આવો વાહલા પ્રેમ સખીના નાથ, રાખું મારા ચિત્ત મારે લોલ. ચિત્તની અંદર એવા પોરવી રાખું બીજું ચિંતન થવા જ ન પામે, અખંડ બસ તમારું ચિંતન તમારી જ આલોચના લાગે. અને યાદ રાખજો, જેના ચિત્તમાં પરમેશ્વર પ્રવેશ કરે એને ધ્યાન થાય, કારણ કે મન સંકલ્પ કરશે આ ગ્રહણ કર્યા જેવા છે કે નથી, આ સંભાર્યા જેવા છે કે નથી, એ સંકલ્પ ઉઠાવશે, બુદ્ધિને આપશે. બુદ્ધિ નિર્ણય જો આપી દે કે હા એ તો સંભાર્યા જેવા છે, તો પછી ચિત્તને તો આલોચના લાગી જાય, બસ હંભાર 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 લાગી જ પડશે. ચિત્ત ચિત્તમાં જેને મૂર્તિ ઘૂસી ગઈ એને ધ્યાન પછી આઘું રહે નહી. પ્રેમાનંદ સ્વામી કે આવો વહલા પ્રેમ સખીના નાથ, રાખું મારા ચિત્ત મારેલો. એવી રીતે અદભુત 7 પદ પૂર્ણ કર્યા. 8મું પદ આપણે આવતીકાલે સાંભળશું.